શ્રી પ્રવચન સાર ગાથા 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 145.
હવે છેદના અંતરંગ અને બહિરંગ એવા બે પ્રકાર ઉપદેશે છે, એટલે બાહ્ય દોષ અને અંતરંગ દોષ. દોષના બે પ્રકાર છે, અથવા નિશ્ચય દોષનું સ્વરૂપ અને વ્યવહારિક દોષનું સ્વરૂપ શું છે એ કહે છે. જીવ મરો કે જીવો, કેમ કે તો આયુષ્ય અનુસાર છે. કોઈ જીવનું આયુષ્ય પૂરું થાય ત્યારે દેહાંત થાય, અથવા દેહ અને જીવનો સંયોગમાંથી વિયોગ થાય, અથવા એનું સંયોગ ચાલુ રહે એ તો આયુષ પર્યંત છે. એક એનાથી નિરપેક્ષ છે એમ કહું છું. મરણ બીજા જીવના જીવન મરણથી નિરપેક્ષ વાત છે. શું કે અપ્રયત આચાર વાળાને અંતરંગ હિંસા નિશ્ચિત છે. બીજો જીવ ન મરે તો પણ એને હિંસા છે, ને મરે તો પણ એને હિંસા છે. કેમ કે અપ્રયત્ન આચાર છે, એના આચરણમાં શુદ્ધાત્મામાં સ્થિર રહેવાનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન નથી તો એને હિંસા છે. પ્રકરણ મનીનું ચાલે છે, પણ પ્રત્યેક જીવને એ લાગુ પડે છે. ચોથા પાંચમા અજ્ઞાની બધાને એ લાગુ પડે છે. શુદ્ધાત્મ સ્વરૂપમાં અનુભવના પ્રયત્નમાં જીવ ન હોય તો એને હિંસા છે. ભલે બાહ્ય અહિંસા પડાય તો પણ એને હિંસા થઈ રહી છે, અથવા હિંસા સંબંધીનો એને બંધ ચાલુ છે એમ છે. ખરેખર તો આશ્રય અને બંધને ચાલુ છે. બાહ્ય હિંસાના પરિણામ ન કરતો હોય, કરતો હોય એને તો પ્રશ્ન જ નથી કે એને શુદ્ધાત્માનો આશ્રય હોય. બાહ્ય બીજા જીવને મારવાના અથવા મરી જાય તો ભલે મરે, એવા જે પરિણામ છે એને તો હિંસા સંબંધી બંધ છે, કેમ કે એને તો શુદ્ધાત્માનો પ્રયત્ન હોઈ શકે નહીં. પણ જેને બીજા જીવોની હિંસા ન થાય, અહિંસા પાળવાનો જે વિકલ્પ છે, તે કાળમાં પણ અપ્રયત્નને લઈને, અપ્રયત આચારને લઈને એવું જે આચરણ છે, શુદ્ધોપયોગમાં સ્થિર રહેવું એને આચરણ કરું, એના અભાવને લઈને પરજીવોની હિંસા સંબંધીનો આશરો અને બંધને તે પ્રકારની ભૂમિકા અનુસારનો એને હોય જ છે. અજ્ઞાની હોય તો એને ચારે કષાયનો છે, ચોથા ગુણ સ્થાને એને ત્રણ કષાયનો છે, પાંચમા ગુણ સ્થાને એને બે કષાયનો છે, અને છઠ્ઠા ગુણ સ્થાને એને એક સંજલન કષાયનો આશ્રમ અને બંધ નિરંતર ચાલુ રહે છે. એ તો કર્ણાનુયોગનો વિષય થયો, પણ તે પ્રકારનો મલિન ભાવ એને હૈયાતી ધરાવતો હોવાથી એને ભાવાશ્રવ પણ છે અને ભાવબંધ પણ એને છે. તેથી તેના નિમિત્તે દ્રવ્યાશ્રવ અને દ્રવ્યબંધ પણ એને છે. દ્રવ્યાશ્રવ અને દ્રવ્યબંધ છે એમ સૂચવે છે કે ભાવ એ સંબંધીનો ભાવ એને હૈયાતી ધરાવે છે. નિદ્રા આશ્રમ અને બંધ હોવાનો સવાલ રહેતો નથી. હા, એને આશરો બંધ છે, જેટલો ભાવ છે એને વિકલ્પમાં ઉભો છે એટલો આશરો બંધ એને છે એમ છે. સમર તો જે એટલે શુદ્ધિ છે તો સમર છે, એમાં અહીંયા વાત નથી. અહીંયા અંદરનો જે પ્રયત્ન છે એ પ્રશ્ન નથી. અહીં તો ઉપયોગ પ્રયત્ન અહીંયા ઉપયોગવંત થાય, શુદ્ધ ઉપયોગમાં આવે એને અહીંયા પ્રયત્ન કર્યો છે. બોલો, લગ્નના પ્રયત્નની અહીંયા વાત છે નહીં, તો છઠ્ઠા ગુણ સ્થાને લગ્નનો પ્રયત્ન તો હોય છે, એ વિકલ્પમાં આવ્યો હોય એટલે એને અપ્રયત્ન આચારવાળો કર્યો છે. એ તો કાલે આપણે ચાલી ગયા, વિકલ્પ આવ્યો પ્રયત્ન એનો નથી, ત્યારે વિકલ્પ આવ્યો. પ્રયત્ન હોય તો એ શ્રેણી માંડે લીન રહે શુદ્ધ ઉપયોગમાં. શુદ્ધ ઉપયોગમાં લીન નથી એટલે પ્રયત્ન નથી એમ કહી દીધો. પૂરો લગ્ન પ્રયત્ન છે એ વાત અહીંયા નથી, એ અપેક્ષા નથી. અહીંયા જીવ મરો કે જીવો, આ બધું ભગવાને વસ્તુના સ્વરૂપ સંબંધી જાણીને પ્રસિદ્ધ કરેલું છે, કહ્યું છે ભગવાને, કહ્યું છે. આ તો બધું દિવ્યધનીમાં આવી ગયું છે. એ અપેક્ષાએ શુદ્ધ ઉપયોગમાં જ લીન રહેવું ને અશુદ્ધ ઉપયોગમાં ન આવવું, એની અંદરથી સાર નીકળ્યો એને ભગવાનની આજ્ઞા કહેવામાં આવે. એ અપેક્ષા એને આજ્ઞા કહેવાય. ભગવાનની આજ્ઞા શું છે? શુદ્ધ ઉપયોગમાં રહેવું, શુદ્ધ ઉપયોગમાં રહેવું તે ભલું છે, શુદ્ધ ઉપયોગમાં રહેવું તે જીવને હિતકારક અને ભલું નથી. એવું જે ઉપદેશમાં આવ્યું એ ભગવાનની આજ્ઞા છે. અને એ જ વસ્તુનું સ્વરૂપ છે જીવના હિત થવામાં, એ જ વસ્તુનું સ્વરૂપ. જીવ મરો કે જીવો, અપ્રયોગ આચારવાળાને અંતરંગ હિંસા નિશ્ચિત છે. જીવ મરે તો એને હિંસા છે, અને જીવ ન મરે તો પણ એને હિંસા છે. જીવો તો ન મરે, બહારમાં બીજા જીવની મરવું થાય કે ન થાય એની સાથે જાણે સંબંધ નથી. અપ્રયોગ આચાર વાળાને એટલે અશુદ્ધ ઉપયોગમાં આવવા વાળા જીવને અંતરંગ હિંસા, એના આત્માની હિંસા તો ત્યાં નિશ્ચિતપણે થાય જ છે. કેમ કે એનો જે આત્માનું જ્ઞાન અને આનંદનું ભોગવવું છે એમાં છેદ પડે છે, એમાં હિંસન થાય છે, છેદ પડે છે અથવા હિંસન થાય છે, એને હિંસા કહેવામાં આવે. ભાવ મરણ એ પોતાના આત્માનું મરણ, ભાવ મરણ છે એટલે પોતાના શુભાત્માને એ મારે છે, મરણ કર્યા કરાવે છે. સામાન્યનું હિંસન થાય છે, શુદ્ધ ઉપયોગરૂપ સામાન્યનું હિંસન થાય છે તેને હિંસા કરવામાં આવી છે. પ્રયત્ન એટલે પ્રયત્નવાન ને પ્રયત્નશીલ, સાવધાની સંયમ, પ્રયત્નશીલ ને સમિતિવંત ને સમિતિનો અર્થ કર્યો છે. સમિતિ નથી લીધી આત્મ સ્વરૂપમાં મિત્ર ઉચિત સમ્યક સ્થિતિ એટલે પરિણતિ ગતિ તથા પરિણતિ એ દિશામાં વર્તતી જે હઠ વગરની ઇરિયા ભાષા આદિ સંબંધી સુકરણ હતી તેને વ્યવહાર સમિતિ કહેવામાં આવે છે. વ્યવહાર સમિતિ છે તો વ્યવહાર સમિતિ છે ને તો તે વ્યવહારે એને સમિતિ કહેવાય છે, વસ્તુતા એ નથી. શુભાત્મ સ્વરૂપમાં સમ્યક પરિણતિ રૂપ દશા ન હોય ત્યાં સમિતિનું આચરણ પાડે ઇરિયા આ ભાષા વગેરેનું એ શું પરિણતિ વખતે શું પરિણામ થાય છે એ હઠ સહિત હોય છે, પરાણે કરેલા હોય છે, ભૂમિકામાં આવીને એ થયેલા પરિણામ હોતા નથી. એ શું એવી શું પરિણતિને વ્યવહાર સમિતિ પણ, એના ઉપર તો વ્યવહારનો ઉપચાર પણ લાગુ કરી શકાતો નથી. સમિતિ ન હોય ત્યાં વ્યવહાર સમિતિ લાગુ પડતી એ સમિતિ હોય ત્યાં બાર માં ભાષા ક્રિયા વગેરે જે ક્રિયા છે એ સમિતિને તમારું નામ લાગુ કરવામાં આવે. પ્રયત્ન એટલે પ્રયત્ન અંત ને સમિતિ અંત ને એટલે શુદ્ધ પરિણતિ વાળાને ગૌરવ હિંસા માત્ર થી બંધ નથી. જે શુદ્ધોપયોગમાં હોય મુનિ ચાલતા હોય શુદ્ધોપયોગમાં એ આ પ્રણમી જાય એવા કાળમાં એમને ચાલવાને લઈને વાયુકાળના જીવોની હિંસા છે અથવા કોઈ સૂક્ષ્મ જીવ જંતુ પણ આવી જાય જો મુનિ અપ્રયત્ન દશામાં હોય તો એને જીવ બીજા જીવ મરે તો એનો એને દોષ છે, ન મરે તો પણ એને દોષ છે. અને જો શુદ્ધોપયોગમાં લીન હોય તો બીજા જીવ ન મરે તો દોષ નો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પણ મરે તો પણ એને દોષ લાગતો એટલે પરિણામે બંધ છે એમ કહ્યું. હિંમતજીએ કહ્યું છે ને, મિથ્યા તે ભૂલ, ક્રિયા તે કર્મ અને પરિણામે બંધ. ત્રણ બોલું ઉપયોગ તે ધર્મ, ચાર બોલી થાય. ઉપયોગ તે ધર્મ, શુદ્ધ ઉપયોગ તે ધર્મ અને અશુદ્ધ ઉપયોગ તે અધર્મ. એમ આવી ગયું. એમાં મિથ્યા છે તો ભૂલ છે, પરને સ્વ માનવું અને સ્વને પર માનવું અથવા અન્યથા માનવું, વિપર્યાસ માનવું, એ મિથ્યા તે ભૂલ છે. એ પણ પરિણામનું બદલવું છે તે ક્રિયા છે, એ ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. ચાર બોલ લીધા છે ને એવી વાત છે. પરિણામે બંધ એટલે અશુદ્ધ ઉપયોગ છે એવું જે પરિણામ હોય તો એને બંધ છે. બીજા જીવની હિંસા થાય કે ન થાય એની સાથે સંબંધ રહેતો નથી. શુદ્ધ ઉપયોગ હોય તો એવા પરિણામથી, અબંધ પરિણામથી એને બંધ નથી, ભલે બાહ્ય જીવોની હિંસા થાય તો પણ. ભાવબંધ ના નિમિત્તે દ્રવબંધ છે તો ભાવબંધ માં શું છે કે અબંધ પરિણામ નથી, પણ રાગમાં બદ્ધ થયો ઉપયોગ. ઉપયોગ સ્વરૂપમાં બદ્ધ થવાને બદલે રાગના અંશમાં બંધાણો બદ્ધ થયો રોકાયો એ ભાવબંધ છે. ભાવબંધ ના નિમિત્તે દ્રવબંધ ચાલે પરિણામ છે ને, બંધભાવ રૂપ પરિણામ માટે બંધ ન થાય એના નિમિત્તે તો પોતે ભાવ બંધ પરિણામ છે એટલે દ્રવ બંધ છે. અંતરંગ છેદ છે, સ્પષ્ટ વાત છે ને. અશુદ્ધ ઉપયોગ અંતરંગ છેદ, પરપ્રાણ વ્યપરોપો બહિરંગ, બહિરંગ એટલે બહિરંગ છેદ. બીજાના પર એટલે બીજાના પ્રાણોનો વ્યપરોપ, વ્યપરોપ એટલે વિચ્છેદ થવો, નાશ થવો, એ તે બહિરંગ છેદ છે. બે પ્રકારના છેદનો વિષય છે ને ગાથામાં, કે આ ગાથામાં છેદના અંતરંગ અને બહિરંગ એવા બે પ્રકાર કહેશે. અશુદ્ધ ઉપયોગ જીવનો અશુદ્ધ ઉપયોગ છે, શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિર નહીં રહેતા રાગમાં સ્થિરતા આવી તેને અશુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. તે અંતરંગ એટલે જીવનો પોતાનો એ દોષ છે, નિશ્ચય દોષ છે, અંતરંગ દોષ છે એટલે એ ખરેખર દોષ છે. અને પરપ્રાણોનો વપરોપ અશુદ્ધ ઉપયોગના નિમિત્તે, પછી ઉપયોગ અશુદ્ધ થયો એના નિમિત્તે બીજા જીવોના પ્રાણનો વિચ્છેદ થાય નિમિત્તે, હું એટલે નિમિત્ત પડે છે. અશુદ્ધ ઉપયોગમાં મન વચન કાયાની ચેષ્ટા છે એ નિમિત્ત થાય છે. એના નિમિત્તે બીજા જીવોના જેના આયુષ પૂરા થવાના હોય એના બીજાના ઠીક છે એ બહાર માં દોષ છે, તેમાં એ બંને દોષમાં અંતરંગ છેદ જ વિશેષ બળવાન છે, બહિરંગ છેદ નહીં. જીવનો અશુભ ઉપયોગ રૂપ જે અંતરંગ દોષ છે એ બળવાન કારણ છે. જ્યાં માન્યતા નો વિષય અને શ્રદ્ધાની મુખ્યતા હોય ત્યાં લગ્ન વિષય મુખ્ય લે, ઉપયોગ ને ત્યાં ગૌણ કરે છે. કેમ કે ત્યાં તો શુદ્ધાત્મા માં એની પરિણતિ છે. બાર વખતે ઉપયોગ જાય કામ ક્રોધ મોહ લોભ માયા જે કઈ થાય એને ગણવામાં આવતો નથી. અહીંયા પરિણતિ ને ગણતા નથી, કેમ કે આચરણ નો અધિકાર છે ને, એટલે ઉપયોગ ઉપર વજન છે. જો ઉપયોગ થાય છે ત્યાં શુદ્ધિ વિશેષ છે, ઉપયોગ નથી ત્યાં શુદ્ધિ ની મંદતા છે. શુદ્ધિ ના પ્રયત્ન ની મંદતા છે, શુદ્ધિ ના પ્રયત્ન ની મંદતા છે એ સિદ્ધાંત નથી. સિદ્ધાંત એવો છે કે શુદ્ધ ઉપયોગ માં જ રહેવું એ યોગ્ય છે. શુદ્ધ ઉપયોગ માં આવવું એવો સિદ્ધાંત હોય શકે નહીં. અપવાદ એમાં અંતરંગ છેદ જ વિશેષ બળવાન છે, બહિરંગ છેદ નહીં. કારણ કે સ્વર પ્રાણોના વિપરૂપનો સદભાવ હો કે અસદભાવ હો, અશુભ ઉપયોગ વિના જે હોતો નથી એવા અપ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો એટલે જાણવામાં આવતો અશુદ્ધ ઉપયોગનો સદભાવ જેને વર્તે છે તેને હિંસાના સદભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે. એનું કારણ લીધું શું કહે છે, કેમ અંતરંગ છેદ બળવાન છે ને બહિરંગ છેદ નું બળવાન પણ ગણવામાં ન આવ્યું, તેનું કારણ આ છે કે બીજા જીવોના પ્રાણમાં છેદનો સદભાવ હો તો પ્રાણનો છેદ ન થતો હોય તો જીવતા રહીએ, બીજા જીવો મરે કે બીજા જીવો જીવે. શાસ્ત્રીય પરિભાષામાં એને પ્રાણનો વિપરીત કહેવામાં આવે છે, જીવન મરણને પ્રાણનો વિપરીત કે મરણ, અને પ્રાણનો વિપરીત નહીં થવો તો જીવવું. સાદી ભાષામાં જીવન મરણ, બીજાના પ્રાણોનો નાશ થવો કે બીજાના પ્રાણોનો નાશ ન થવો ગમે તે હો એનાથી આ જુદી વાત છે એમ કે છે. અશુદ્ધ ઉપયોગ વિના જે હોતો નથી એવો જે અપ્રયત આચાર, અપ્રયત આચારમાં અશુદ્ધ ઉપયોગ આવી જાય છે. અશુદ્ધ ઉપયોગ હોય ત્યારે નિયમથી અપ્રયત્ન આચરણ હોય છે, અને પ્રયત્ન આચરણમાં શુદ્ધ ઉપયોગ મુનિને આવી જાય છે. જ્યાં પ્રયત્નમાં આવે છે મુનિ એ શુદ્ધ ઉપયોગમાં છે, સહજ પ્રયત્નમાં રહીએ છીએ ક્ષણે ક્ષણે. પ્રયત્નની એવી તીવ્ર દશા છે કે સહજ ક્ષણની અંદર નિર્વિકલ્પ, ક્ષણની અંદર શુદ્ધ ઉપયોગ, પ્રત્યેક ક્ષણની અંદર શુદ્ધ ઉપયોગ, એક એક ક્ષણની અંદર હજારો વાર દિવસમાં એ પ્રયત્નમાં આવે છે, અને હજારો વાર પ્રયત્ન અશુદ્ધ ઉપયોગમાં આવે. કંઈક અશુદ્ધ ઉપયોગ વિના જે હોતો નથી એ અપ્રયત્ન આચરણ, તેના વડે પ્રસિદ્ધ થતો અશુદ્ધ ઉપયોગનો સદભાવ, અપ્રયત્ન આચરણ દ્વારા પ્રસિદ્ધ થતો અશુદ્ધ ઉપયોગનો જે સદભાવ, એ અશુદ્ધ ઉપયોગ જેને વર્તે છે તેને હિંસાના સદભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે. તે નિયમથી હિંસા કરી રહ્યો છે તે અહિંસક નથી. બહાર પણ અહિંસા માવૃત પાડે છે ને, વિકલ્પમાં આવે તો મુનિને વિકલ્પમાં સાવધાની હોય છે કે બીજા જીવોની હિંસા થાય નહીં. વિકલ્પ ચાલવાનો આવે અને ચાલે તો એરિયા સમિતિ પૂર્વક ચાલે, વ્યવહાર એરિયા સમિતિ. એરિયા સમિતિ પૂર્વક ચાલે એટલે શું કે જોઈને ચાલે, ચાર હાથ નીચે એથી લાંબુ જોવે તો વળી બીકના જીવો પગ નીચે આવે ન દેખાય, એટલે ચાર હાથ સુધીનો જે ક્ષેત્ર છે જમીનનો એટલું જોઈને ચાલે, નીચું જોઈને ચાલે. મુનિ ઊંચું જોઈને કદી ગમન કરતા નથી. મોટો ફેર તો આ છે, અત્યારે તો જોવો તો એ તમને એમ છે કે આમાં યુરિયા સમિતિ જેવું કઈ છે ને, મહાવીર કીર્તિ આવ્યા હતા, અહિંસાની સાવધાની છે, એને અપ્રયત આચરણ કહેવામાં આવ્યું છે. પ્રયત્ન નથી એનો, ખરેખર તો અહિંસાનો પ્રયત્ન છે, વ્યવહારે બીજા જીવો ન મરે એવા પ્રયત્ન ને અહીંયા પ્રયત્ન કહેતા નથી. આ તો શુદ્ધોપયોગમાં લીન થાય એને પ્રયત્ન કયો, અને શુદ્ધોપયોગ થી છૂટી જાય તેને અપ્રયત્ન કયો. એવું છે પૂર્વક ચાલે ને અંતરંગમાં શુદ્ધ પરિણતિ ન હોય, છઠ્ઠું ગુણસ્થાન યુગ શુદ્ધિ ન હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, એને વ્યવહારે પણ ઇરિયા સમિતિ લાગુ પડતી નથી. વ્યવહાર એરિયા સમિતિ વ્યવહાર પાડે તો પણ લાગુ પડતી નથી. પણ આ તો જેને શુદ્ધ દિશા વર્તે છે છઠ્ઠા ગુણસ્થાન અને બહાર ની અંદર એને બીજા જીવોની હિંસા સંબંધી નો વિકલ્પ રહે છે, તો પણ અહીંયા એને અપ્રયત્ન આચરણ કહેવામાં આવ્યું છે, શુદ્ધાત્મા નો પ્રયત્ન નથી. વિશેષ પ્રયત્નો માં હોય છે ત્યારે એને નિર્વિકલ્પ ઉપયોગ આવે છે. ચોથે પાંચમે ગુણ સ્થાને પણ જયારે તીવ્ર પ્રયત્ન માં આવે છે ત્યારે એને ઉપયોગમાં લીનતા થાય છે, શુદ્ધ ઉપયોગ થાય છે. મંદ પ્રયત્ન ના કાળમાં એને શુભોપયોગ થઈ જાય છે. શુભોપયોગ છે તે સિદ્ધાંત છે, એનો નિષેધ વર્તે છે. તેથી તે તે ભૂમિકાના સાધક જીવોને પણ શુભોપયોગનો નિરંતર ત્રણે કાળે સદાય નિષેધ હોય છે, ગમે તે કાળના એ સાધક જીવો. આવે તો એને સાધક પણ રહે, સર્વથા બાધક પણ થઈ જાય, કેમ કે એને બાધકનો પક્ષ લીધો. ગમે તેમ તો એને બાધકપણા નો પક્ષ લીધો ને, એ આત્માના પક્ષે ન રહે, સાધનાનો પક્ષ રહે, છૂટી જાય છે ત્યારે એને એકાંત બાધકપણા નો પક્ષ આવે. અશુભ ઉપયોગ કરતા તો શુભ ઉપયોગ સારો ને, એ પ્રકરણ અહીંયા છે નહીં. અહીંયા તો શુદ્ધ ઉપયોગ અને અશુભ ઉપયોગ વચ્ચેની વાત ચાલે છે. ઉલી ટાંગ વચમાં નાખે તો શુભ ઉપયોગ કરતા તો શુભ કરે છે, એ સારું છે ને, એમાં એ વાત અહીંયા નથી. હું કહેવા જે અહીંયા માગે છે એને ધ્યાનમાં લેવા માંગતો નથી, એટલે બીજી વાત એને અંદરથી ઉગે છે, એવી વાત થઈ જાય છે. એ જીવની નિશ્ચયથી અસરળતા છે ભાઈ, એ આદોડાય છે, એ મિથ્યા દૂર કરે છે થોડું ત્યાં, એટલે એવી અસરળતા જીવ નથી આવે. સહજ છે એની દશા જેવી સહજ છે, એટલે વચમાં સિદ્ધિની આડી આડી વાત કાઢે. કોઈ માણસનો ગુનો પકડાવો ત્યારે સામાન્ય રીતે આડી વાત કરે, એક સામાન્ય પ્રકાર હોય છે. પછી બાળક હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, એની સાથે મતલબ નથી. પણ સીધો તમે એમ કહો કે આજે તમારી ભૂલ, એ બીજી વાત અંદરથી આવ્યા વગેરે રહેશે, એ સ્વાભાવિક રીતે આવી જાય છે. એ અસરળતાનો એક પ્રકાર છે. ત્યાં સુધી એ હોય છે કે જીવના જે દોષ અને ગુણનો વિષય આવે છે ત્યાં પણ એ આડોળાઈ કરે છે, ત્યાં પણ અસરળતા કરે છે. એટલે એમ કહેવામાં આવે છે કે સરળતા છે તે મોક્ષના માર્ગનો દરવાજો છે, સરળતા મોક્ષના માર્ગનો દરવાજો છે. અતિ સરળ ઉપયોગ થાય છે ત્યારે શુદ્ધાત્મામાં પ્રવેશ થશે. ત્યાં સુધી એને શુદ્ધાત્મામાં પ્રવેશવાનો પ્રકાર એને હોતો નથી, આડો હાલે છે. કે અસરળપણું આડાપણું કયો કે એનું ફળ તિર્યંજપણું કયો, એ ભાવ અને દ્રવ નો મેળ છે, બીજી કઈ છે. ભાવે આદાસપણ હતો, દ્રવ્ય પણ બધું સાયન્સ છે, આખું વિજ્ઞાન છે જીવના પરિણામ. શું કે છે અહીંયા કે અંતરંગ અને બહિરંગ છેદ ના પ્રકરણમાં અંતરંગ છેદ ને ઉપર વધુ વજન લેવામાં આવ્યું છે, એટલે એ જ ખરેખર દોષ છે. બહિરંગ દોષ ને ગૌણ કરવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે અંતરંગ દોષ એ અશુદ્ધ ઉપયોગના સદભાવથી વર્તે છે, અને અશુદ્ધ ઉપયોગના સદભાવથી અંતરંગ છેદ હોવાથી ત્યાં હિંસા પ્રસિદ્ધ થતો એટલે જાણવામાં આવતો અશુદ્ધ ઉપયોગ નો અસદભાવ જેને વર્તે છે તેને પર પ્રાણોના વિપરોપ ના સદભાવમાં પણ બંધનીય પ્રસિદ્ધિ હોવાને લીધે હિંસાના અભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે. આ વાત ક્યાંય બીજે છે? બારમાં હિંસા થાય ને દોષ ન લાગે કેમ? એ પ્રયત્ન આચરણ માટે શુદ્ધ ઉપયોગમાં લીન થઈ ગયો. શુદ્ધાત્માના આશ્રયથી શુદ્ધોપયોગ પ્રગટ કરીને શુદ્ધાત્મ સ્વરૂપમાં તલ્લીન થઈને વર્તે છે. બારમી હિંસા થાવતો પણ એને હિંસાની પ્રસિદ્ધિ અમે કહેતા નથી. બોલો, હિંસા આ ખાય છે ને ખાતો નથી એમ કે છે ને, ત્યાં દર્શન અપેક્ષા એ વાત ચાલે છે. આ હિંસા થાય ને હિંસા કરતો નથી આચરણની અપેક્ષા એ છે. ત્યાં તો શ્રદ્ધાની અને લગ્નની મુખ્ય ખાતે કહેવામાં આવે છે. એ લગ્નની મુખ્યતાથી લીધી છે કે વાત અધ્યવસ્થાન તો બંધનું કારણ લીધું છે. અને તો આચરણનો અધિકાર છે. શુદ્ધ ઉપયોગ ના આચરણ માં જીવ આવ્યો તેને બાળ હિંસા થાય તો પણ હિંસા છે. શુદ્ધ ઉપયોગ ના કાળમાં ચાલે છે તો પણ ચાલતો નથી. શુદ્ધ ઉપયોગ ના કાળમાં ખાય છે તો પણ ખાતો નથી. એ બધું ત્યાં લાગુ પડે. હું આહાર કરે કે નહીં આહાર કરે ત્યારે 5 મિનિટ લાગે કે 15 મિનિટ લાગે આહાર કરતા, એ ખાતા નથી. ખાય છે તો પણ ખાતા નથી. શુદ્ધ ઉપયોગમાં લીન થાય છે. પાછા ક્ષણે ક્ષણે મુનિ શુદ્ધ ઉપયોગમાં લીન થાય છે, અને લીન થાય છે ત્યારે ખાવા સંબંધીના રાગ નો બંધ પડતો નથી. કેમ કે ઉપયોગ આહાર લેવો એમાંથી છૂટી ગયો. ઉપયોગ આહાર નો કવળ લેવો, કોળિયો લેવો, એવો જે રાગ, એ રાગા છૂટી ગયો ત્યારે એને એ બંધ નથી. ક્રિયા દેખાય કે મુનિ 15 મિનિટ સુધી ખાઈ રહ્યા હતા, અમે જોયા હતા પછી કે નહીં ભાઈ, એ 15 મિનિટમાં 5 મિનિટનો તો એમને બંધ જ ભૂલ્યો નથી. એક પ્રત્યક્ષ સ્થિતિ છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનનું કાળનું પરિમાણ એક પ્રત્યક્ષ શુદ્ધ ઉપયોગમાં હોય છે અને 2 પ્રત્યક્ષ અશુદ્ધ ઉપયોગમાં હોય છે મુનિને. એટલે 15 મિનિટમાં 5 મિનિટ તો મુનિને એ આહાર સંબંધીના રાગનો પણ બંધ છે, 10 મિનિટનો બંધ છે. એટલી વાત સ્થૂળ વિશે લઈએ. 5 મિનિટ એટલે સતત નહીં, 5 મિનિટ બધી ક્ષણોના નિર્વિધ ઉપયોગનો સરવાળો 15 મિનિટમાં 5 મિનિટ થાય. આમ તો 5 મિનિટ જેવી રીતે ચાલુ રહીએ તો શ્રેણી માંડવા સીધા શ્રેણીમાં આવે. પાછા એટલી બધો સ્થિર ઉપયોગ અપ્રયત આચારને લઈને થતો નથી. અશુદ્ધ ઉપયોગમાં આવી જાય છે, અશુદ્ધ ઉપયોગમાં આવે છે તે જ હિંસા છે. નાટક છે ને, કોઈ લખતમાં એવું કઈ નહીં, પણ કોઈક વખત બહુ સ્વાધ્યાયમાં વાંચનમાં હોય ત્યારે જરા શાંતિ લાગે નહીં. એવી તો મન કશે નહીં શાંતિ. કોક વખત એટલે 5-15 દાડે મહિનો છ મહિને વાંચી શકે એવી રીતે બેઠા સંકળાય. એનું જાણપણું નથી. જાણપણું હોય એટલે કઈ પરિણમન થઈ જાય એમ તો વસ્તુ સ્થિતિ છે, પણ આ તો જાણપણાનો પત્તો થયા એવું લગભગ છે. સદુપયોગ છે તે હિંસા છે, અસદુપયોગ છે તે દોષ છે. અસદુપયોગ ઉપર એનું વજન હોવું જોઈએ, આ જ દોષ છે. અને 12માં દોષ થાય છે કે નથી દોષ થતો એની સાથે કઈ લેવા દેવા નથી. માર્ગ છે ગુણોક્ત માર્ગ, ભગવાન જીનેન્દ્ર જીવો કયો એમાં આ વાત છે કે ગુણોક્ત વ્યવહાર હોવા છતાં પણ અશુભ ઉપયોગ વિના જે હોય છે એવો પ્રયત્ન આચરણ, પ્રયત્નાચરણ પ્રયત્નવંત મુનિને અશુભ ઉપયોગ ન હોય. અશુભ ઉપયોગનું તો અપ્રયત્ન દિશામાં હોય છે, પ્રયત્નાચરણમાં તો અશુભ ઉપયોગ હતો નથી. ત્યારે અશુભ ઉપયોગના અસદભાવને લીધે એટલે શુદ્ધોપયોગના સદભાવને લીધે જેને વર્તે છે, બે નકાર એટલે એક હકાર થાય છે. જેને વર્ત કેમ કે નકાર નો નકાર તો આકાર છે ને, જેને વર્તે છે તેને કર પ્રાણોના વિપરીતના સદભાવમાં પણ બીજા જીવોના પ્રાણના છેદ થાય તો પણ બંધની અપસિદ્ધિ હોવાને લીધે, કેમ કે ચાલ્યા અને પગ નીચે જીવાત આવી તો એ પગના રજકણો છે એ તો જળ ઉદકણો જળનો સંબંધ છે, જળનો જળ સાથે સંબંધ છે. પગના રજકણો વજન અને બીજા જીવોનો દેહ અને પ્રાણ એ બે જળનું નિમિત્ત થયું. એમાં ચેતનનું નિમિત્ત છે અને ચેતનનું નિમિત્ત ક્યારે છે કે રાગ હોય ત્યારે, તો રાગ તો વ્યતીત છે અને વિતરાગ દશામાં છે. દુરુપયોગ છે તો વિતરાગ દશા છે. તો મુનિને એ પ્રસંગ સાથે કાંઈ લેવા દેવા નથી, કેમ કે ઉપયોગ છૂટો પડી ગયો. બીજા જીવની હિંસા થઈ તે કાળમાં એમાં મુનિનું કાંઈ નથી, એ પગે મુનિનો નથી અને પગ સંબંધીનો ઉપયોગ પણ મુનિને નથી કદાચ થતી. શરીર મારું ક્યાંય હિંસાનો ધણી છે એમ કે બાકી તો રક્ષણનું કાર્ય રક્ષણથી થાય, બીજા જીવના પ્રાણોનું એને આયુષ અનુસાર થાય. જીવને જેટલો પોતાનો રાગ છે શરીર સંબંધિત રાગ એટલો દોષ છે, અને એટલો વ્યવહાર જોડવામાં બીજા જીવોની હિંસા હિંસા સાથે વ્યવહાર જોડવામાં આવે. આથી જ્યાં ઉપયોગ ફરી ગયો પછી એને શરીરના કોઈ રજકણના પરિણમન સાથે કે બીજા જીવના પ્રાણના છેદન કે નહીં છેદન સાથે કાંઈ સંબંધ રહેતો એ જીવ જુદો પડી ગયો. ત્યાંથી ખરેખર તો દેહથી પણ જ્યાં જીવ જુદો પડી ગયો છે, જ્યાં ઉપયોગ ફરી ગયો એ જીવ દેહથી જુદો છે. ત્યાં જીવ જીવમાં જુદો રહીને વર્તે છે, દેહ સાથે એને જરાય સંબંધ છે, ત્યાં એને કોઈ એના શરીરને કોઈ કાપી નાખે તો એને ખબર પડતી ઉપયોગ નથી. કોઈ બોલે તો એને શબ્દ સંભળાતો નથી, કોઈ સુગંધ દુર્ગંધ નજીક હોય તો પણ એને સુગંધ દુર્ગંધ આવતી નથી. બધા પાંચ ઇન્દ્રિયનો ઉપયોગ નથી, બે સુગંધીનો ઉપયોગ જ નથી. તેથી તો માન્યતા તો હતી ને સર, ઉપયોગથી છૂટો પડ્યો એમ કે અહિંસા પાડો તો પણ એને બંધ છે, એ તો આપણે પહેલા લીધા, કેમ કે એને વિકલ્પ છે. ત્યાં એને ત્યાં પગને ખસેડવું પગને ખસેડી શકે છે? મુનિ એના પગને ખસેડી શકે છે એના કહેવાતા, એના માનતા નથી. પણ પગને ખસેડવું એ જે વિકલ્પ છે એ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ ભાગ છે. દુરુપયોગ નથી ને, સદુપયોગ એટલે વસ્તુના સ્વરૂપથી જ વિરુદ્ધ ભાવ છે. પગને ફેરવી શકતો નથી, છતાં પગને ફેરવવાનો જે રાગ વિકલ્પ માનતા નથી એટલે તેનો નિષેધ છે. માનતા નથી તેથી તેનો નિષેધ છે. પણ વિકલ્પ આવ્યો અસ્થિરતાને લઈને આવ્યો, ખૂબ બંધ પડે છે. ત્યાં બંધ ભાવ છે, ત્યાં હિંસા સંબંધીનો બંધ ભાવ ત્યાં પડે છે. બરાબર છે. હિંસાના અભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે. ભલે પરપ્રાણોનો યતરૂપનો સદભાવ હોય તો પણ બંધની અપ્રસિદ્ધિ હોવાથી હિંસાના અભાવની અપ્રસિદ્ધિની પ્રસિદ્ધિ પણ સુનિશ્ચિત છે. એટલે અહિંસાના સદભાવની પ્રસિદ્ધિ એને સુનિશ્ચિત છે. આમ હોવા છતાં અર્થાત અંતરંગછેદ જ વિશેષ બળવાન છે, બહિરંગછેદ નહીં. એમ હોવા છતાં, એમ નિશ્ચય હોવા છતાં બહિરંગછેદ અંતરંગછેદનો આયતન માત્ર હોવાથી બહિરંગછેદ થાય છે અને ઉપયોગ સ્વરૂપમાં નથી હોતો, ત્યારે બહિરંગછેદ આધાર છે અને અંતરંગછેદ એનો આધેય છે. કેમકે એના આધારે એને અંતરંગછેદ થયો એટલે એનો એને આયતન અથવા સ્થાન કહેવામાં આવતું હોવાથી તેને બહિરંગછેદને સ્વીકારવો અને માનવો તો જોઈએ, નહીતર એકાંત થઈ જશે. કેમકે એ તો સુધો જીવમાં આવે નહીં, વળી એમ કે બીજા જીવોની હિંસા થાય એ તો મનવચન કાયાના નિમિત્તથી થાય છે. મનવચન કાયાના પરિણામ પૂતગળના પરિણામ તો જીવના પરિણામ નથી, એ તો અજીવના પરિણામ છે. મારે શું શીરો એ તારો ઉપયોગી બાજુનો છે એ દુષ્ટને લાગશે. બહિરંગછેદનું એ સ્થાન છે, બહિરંગછેદ છે તે સ્થાન છે અંતરંગછેદ થવાનું, અંતરંગ થવાનું એ સ્થાન છે. એટલે બહિર્દોષ એ રીતે દોષને એના સ્થાનમાં જે રીતે છે એ રીતે તેને માનવો જોઈએ. જે રીતે બારમી કાઠા સમયકારની એ દીધી છે ને, એવી રીતે સર્વથા એકાંત કરવામાં આવે તો જેમ રાખને મસળી નાખવામાં હિંસા થતી નથી, તેમ બીજા જીવ જંતુઓના પ્રાણનો છેદ મસળી નાખીને છેદ કરવામાં હિંસા દેખાશે. માટે એમ એકાંત માનવા જેવું, જીવનો ઉપયોગ શુદ્ધ છે તો હિંસા માત્રથી પણ મંદ છે. પણ જીવનો ઉપયોગ જો અશુદ્ધ છે તો એને બહિરંગ દોષને પણ ધ્યાનમાં લેવો જોઈએ. બહિર્ભાવ છે ને, બહિર્ભાવમાં એક જીવ મળે કે લાખ કરોડ મળે, અમારે શું કે તમે લીલોતરી ખાવ ને કંદમૂળ ન ખાવ, લીલોતરીમાં જીવ આવે છે અને કંદમૂળમાં જીવ આવે છે. આમાં થોડા વધારે હશે એવું બધું, પણ અમે બેના જીવ તો ખરાબ ને એમ નથી રાખ. એ બધું જીવો હોવા છતાં ભલે બધું મળે એવો બહુ તારો રાગ છે. જીવ મરે ન મરે એની સાથે સંબંધ નથી, પણ તમે તો દોષ નથી જીવ સહેજ એમ પ્રકાર છે. પછી આમ ન સમજે, આમ સીધો ન સમજે, પણ આમ સમજે કે જુઓ કંદમૂળમાં જીવ છે ને માંસ ભક્ષણમાં જીવો મરે છે. માંસ ભક્ષણને કેમ તમે સ્વીકારતા નથી? એમાં જીવનું પ્રમાણ એથી વધારે છે. લોત્રીમાં છે એના કરતા કંદમૂળમાં વિશેષ છે, એના કરતા માંસ મક્ષણમાં વિશેષ હિંસા છે. તો હિંસા વિશેષ વિશેષ થાય છે તે બહિરંગ દોષ છે, અંતરંગ દોષનું આયતન એટલે સ્થાન છે, કારણ છે. એને જેમ છે એમ સ્વીકારવું જોઈએ, નહીતર ન્યાયનો વિષય રહેશે. ક્યાં પાછું છે સુખ કંપની તો જ્યાં સુધી એને સ્વરૂપ નો અવભાસન ન થાય ત્યાં સુધી એને આભાસ થતો નથી. આભાસ એવા નિશ્ચય એને સામાન્ય રીતે બે પ્રકારે સમજતો હોય તો એને ઉભયાભાસી એને હોય છે. માનસિક નિત્યાભાસી હોય ને આંશિક વ્યવહારાભાસી હોય. જ્યાં સુધી સિદ્ધાર્થ સ્વરૂપમાં આવે ને ત્યાં સુધી પ્રકાર તો એને હોય. આમ હોવા છતાં એટલે વાત લીધું છે જો અમૃતચંદ્ર આચાર્યજીની શૈલીમાં વિશિષ્ટતા છે. બધી વાત સુખી કરી તમે પ્રકરણ હાથમાં લઈએ ત્યારે એના બધા પડખા હારે હાર લઈ જશે. બહિરંગ છેદ અંતરંગ છેદ નું આયતન માત્ર હોવાથી તેને બહિરંગ છેદ ને સ્વીકારવો જોઈએ, માનવો જોઈએ. કેમ કે આ તો બધા શાસ્ત્રો તો બધા જીવોમાં છે. જો આટલી વાત પણ સાથે રાખવામાં ન આવે તો જીવને નુકસાન નું કારણ થાય. તો બહિરંગ છેદ કઈ નથી, એ તો થાય ન થાય એને એના કઈ સંબંધ છે એમ નથી. જેટલા તારા પરિણામ સ્વિકલ્પ દશામાં છે એમાં બહિરંગ છેદ ને તારે સાથે સાથે એના પ્રમાણ ને જ્ઞાન માં લીધું પડશે. બહિરંગ છેદ નું સ્થાન ક્યાં કેટલું છે એનું જ્ઞાન કરેલું સાથે સાથે, નહીતર પાછો ગડબડ ગોટો થઈ જાય. નીકળી આના જ થઈ જાય કે ભાઈ હવે લીલોતરી ખાઈએ કે કંદ મૂળ ખાઈએ બધું સરખું જ છે ને. આપણા મુખ્ય ઘણા વિશે નથી સમજતા ભાઈ, થોડો આપણા સાથે જન્મનું ફંક્શન જેવું છે. નંબર કેટલા દીધા તમે નથી સાધા નથી ગીતો પણ આપણા ખાસ તો પીએ છીએ ને તો બેક્ટેરિયા થાય છે આપણે કદી કરીએ છીએ. એની તો હું તો વિજ્ઞાન ભણ્યો છું એટલે મને ખબર છે બેક્ટેરિયા તો ત્રસ છે અને બટેટામાં તો ત્રસ નથી. માટે ખાસ પીવી છું નહીં, એના કરતા બટેટા ખાવા છે સારા. એટલે શું છે કે લીલી હળદર હોય ત્યારે તો જીવો અંદર હોય છે. સૂકી હળદર માં તો કઈ આસુસ ની અંદર કઈ જીવો હોતા નથી. જ્યાં હોતા નથી ત્યાં હિંસા નો સવાલ રહેતો નથી. આ તો જીવ હોય, જીવ હોય અને એને તમે ખાવ એમ તો આ સુકવણી નથી સાફ કરતા. લીલોતરી ની સુકવણી કરીને નથી સાફ કરતા. ઉપર ખરેખર તો સૂંઠ લીલી સૂકી સૂંઠ કે સૂકી આદુ એટલે સૂંઠ કે સૂકી હળદર ન ખવાય તો સારી વાત છે. પણ બે વચ્ચે ફરક છે એટલો તો ફરક છે. ઓલો તો જીવનું વિદ્યુપાન પણ હોય છતાં એનો ઉપભોગ કરવાનો રાગ હોય તો અહીંયા પરિણામની કોમળતા ઘટેલી છે અને કઠોરતા વધેલી છે. એમ પરિણામનો હિસાબ તો સીધો થતો ને. કંદમૂળ નથી એનું કારણ તો જુદા હોય છે એને મૂળ જુદા હોય છે. ફળ મૂળ ફળ વૃદ્ધિ કેટલી છે એના ઉપર બંધ છે. ભલે શુદ્ધ આહાર શુદ્ધ આહાર જેને કહે છે ને દ્રાવક નો શુદ્ધ આહાર એ શુદ્ધ ખાતા હોય, પણ જો ખાવાની વૃદ્ધિ વિશેષ હોય તો આહાર સંબંધીનો જે હિંસાનો બંધ એને તીવ્ર પડે છે. આહારની પ્રક્રિયા ભલે શુદ્ધ હોય તો પણ એમ છે. એટલે એને પોતાની જે વૃદ્ધિ છે એના ઉપર બંધ છે. ખરેખર તો ખાવાની વૃદ્ધિના પરિણામ ઉપર બંધ છે. કેટલી હિંસાથી એના ઉપર સર્વથા એનો આધાર નથી. પણ એને દરકાર ન કરે કે ભલે એમાં વધારે હિંસા થતી હોય અમને ક્યાં વૃદ્ધિ છે. વાત ખોટી છે. જયારે અંતરંગ છેદ નો આય પણ બહુરંગ છેદ છે. તને વૃદ્ધિ છે માટે શું દરકાર કરતો? એવી બોલ ન ચાલે એટલા માટે આ ખુલાસો કરવામાં. એને એકાંત ન લઈ જવાય અને પેલા ને પણ એકાંત ન લઈ જવાય. એ વાત ભાવા ભોગ યોગનું હણાવું તે અંતરંગ હિંસા એટલે અંતરંગ છેદ છે, અને બીજા જીવોના પ્રાણો નો વિચ્છેદ થવો તે બહિરંગ હિંસા અથવા બહિરંગ છેદ છે. બહિરંગ દોષ છે, એક અંતરંગ દોષ છે અને એક બહિરંગ દોષ છે. જીવ મરો કે ન મરો, જેને અપ્રયત આચરણ છે, જેને પ્રયત્ન નથી સંબંધીનો, તેને શુદ્ધ ઉપયોગ ભણાતો હોવાથી અંતરંગ હિંસા થાય છે. જીવ રાગમાં પરિણમે અને શુદ્ધોપયોગના પ્રયત્નથી શુદ્ધોપયોગ રૂપ ન પરિણમે તો જીવ ન મરે તો પણ એને દોષ થાય કે ભલે સુધાર લે એને તો દોષ જ છે. કેમ કે એને તો દરકાર કરી નથી એમ વાત થઈ ગઈ. એકાંત બહિરંગ દોષ ને ઉડાડે એવી વાત તો ન્યાયસર છે. અને તેથી અંતરંગ છેદ થાય જ છે. જેને પ્રયત્ન આચરણ છે તેને પર પ્રાણોના વિપરૂપ રૂપ બહિરંગ હિંસાના એટલે બહિરંગ છેદના સદભાવમાં પણ દુરુપયોગ નહીં જણાતો હોવાથી દુરુપયોગમાં પ્રણમી જાય અને તે કાળમાં પણ બહારની હિંસા થાય તો તેને અંતરંગ હિંસા થતી ન હોવાથી તેને અંતરંગ છેદ થતો નથી. બહિરંગ દોષ હોવા છતાં એને અંતરંગમાં દોષ લાગતો નથી. એવું શુદ્ધોપયોગનું સ્વરૂપ છે, એની કિંમત છે, એની મહિમા છે. તેથી શુદ્ધોપયોગ કર્તવ્ય છે એમ એને તાત્પર્ય નીકળે.
બીજા જીવોને હિંસા થાય અને અંતરંગમાં પોતાના જ્ઞાનાનંદ પ્રાણની હિંસા થાય એ બે પ્રકારના જે દોષ છે તેને વિવરણ છે. મરદીઓ અયાદા ચાર સંદાસ્થિતાથી બંધવ હિંસામ હેતુ અપ્રયત આચાર વાળાને
અંતરંગ હિંસા નિશ્ચિત છે. બારમાં બીજા જીવો મરે અથવા ન મરે, જીવો એટલે મરે અથવા ન મરે, પણ અપ્રયત્ન આચાર વાળાને એટલે પોતાના સ્વરૂપની સાવધાની નથી અને રાગમાં જેનો પ્રયત્ન છે, સ્વરૂપમાં સ્થિર રહેવાનો પ્રયત્ન નથી અને પ્રયત્ન રાગમાં રહ્યો છે, તેવા જીવને અંતરંગ હિંસા નિશ્ચિત છે. બારમાં બીજા જીવોનું મરણ ન થાય અને બચાવવાનો ભાવ હોય તો પણ એ બચાવવાનો રાગ છે તે અંતરંગ હિંસા છે. ભગવાન મહાવીર સ્વામી નો ઉપદેશ છે. ખરેખર હજી દિવાળી છે ને, ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર મોક્ષ પધાર્યા, પાવાપુર થઈ ગયા છે. એમણે આ ઉપદેશ આપ્યો છે, એમનું શાસન છે અત્યારે. વર્તમાનમાં જે શાસ્ત્રો રહ્યા એ ભગવાન મહાવીર સ્વામીને જે દીધી હતી એ અનુસાર ગૌતમ આદિ ગણધરો એ આઠ ગણધર હતા. મહાવીર સ્વામીને આઠ ગણધર હતા, ગૌતમ સ્વામી મુખ્ય ગણધર હતા, પહેલા ગણધર ક્યાંય. એમણે શાસ્ત્રોની જે રચના કરી એ રચના અનુસાર પરંપરા આચાર્ય જે કાંઈ ભાવ પોતાના જ્ઞાનમાં ધારી રાખ્યો, જ્ઞાનમાં સમ્યક પ્રકારે રહ્યો, ધારે ધારણ કર્યો, એટલે ખરેખર એવી ધારણાને જ ધારણા કહેવાય છે. સિદ્ધાર્થનું સ્વરૂપના પોતાના સ્મૃતિકૃત જ્ઞાનમાં ધારવો અને એ અનુસાર સિદ્ધાત્માની સાધનાનો ઉપદેશ પણ ધારવો એને ખરેખર ધારણા કહે છે. બાકી બધી કોરીને લુખી ધારણા કહેવામાં એ અનુસાર જે પરંપરામાં રહ્યો એ આ કુંકુંડાચાર્ય ઇન્દ્રચંદ્ર આચાર્ય આદિ આચાર્યએ એ વિષયને અત્યાર સુધી આપણા એ મહાપુણ્યના યુગે આ વસ્તુ અત્યારે મળી ગઈ છે. સરકાર એટલો બધો ન્યો છે કે આવી ઉચ્ચ કોટીની વસ્તુ એનો યોગ થવો દુર્લભ હોય છે. અપ્રયત આચાર વાળાને પોતાના સ્વરૂપનો પ્રયત્ન નથી તેને અપ્રયત આચાર કહેવામાં આવે છે. એવા જીવને અંતરંગ હિંસા એટલે રાગનું પરિણમન થતું હોવાથી પોતાના જ્ઞાનને આનંદને હિંસા થાય છે. એવો કોઈ સમય નથી કે જેમાં સ્વરૂપનો પ્રયત્ન કરવો એ ભગવાનનો ઉપદેશ નથી. આ તો આચરણનો અધિકાર છે એટલે મુનિદશાની વાત છે, પણ મુનિદશામાં એવો ઉપદેશ નથી ભગવાનનો ક્યારે પણ કે એક સમય પણ તું રાગ કરજે અને વિતરાગ ભાવ સ્વરૂપ ઉપયોગ નહીં કરજે. ઉપયોગ તો અંતરંગમાં લીન થાય એ એકાંત સમ્યક એકાંત એવો ઉપદેશ છે ભગવાનનો. એક સમય પણ રાગ કરવાનો ભગવાનનો ઉપદેશ, કેમ કે તે અપ્રયત આચાર છે. આચરણના અધિકારમાં ઉપયોગ સ્વરૂપથી લીનતાથી છૂટીને રાગમાં આવે અપ્રયત આચરણ કહેવામાં આવે છે અને ત્યાં નિશ્ચિતપણે હિંસા માનવામાં આવી છે. બારમાં જી મરે ન મરે એની સાથે કાંઈ સંબંધ છે. પ્રયત્ન એટલે સાવધાનને પ્રયત્નશીલ જીવને સમિતિવંતને, સમિતિનો અર્થ અમે બારમી સમિતિ નથી લીધી એટલે ફૂટનોટ કરી છે. સિદ્ધાત્મ સ્વરૂપમાં મુનિત્વ ઉચિત સમ્યક ઇતિ અર્થાત પરિણતિ તે નિશ્ચય સમિતિ છે. પોતાના સ્વરૂપમાં પરિણતિ ઇતિ એટલે ગમન કરવું અથવા પરિણમન કરવું એવા પરિણામને નિશ્ચય સમિતિ કહેવામાં આવે છે. અને તે દશામાં પછી વર્તતી જે હઠ વગેરેની એટલે સહેજે સહેજે ક્રિયા ભાષા વગેરે સંબંધી શુભ પરિણતિ એ વ્યવહાર સમિતિ છે. એવો શુભ રાગ બીજા જીવો ન મરે તેના માટે ભાષા ન બોલવી, મૌન પાળવું, ચાલવામાં બીજા જીવોની હિંસા ન થાય તે ક્રિયા સમિતિ ગમનકાળને એ વગેરે એવા શુભરાગને વ્યવહાર સમિતિ કહેવામાં આવે છે. શુદ્ધાત્મ સ્વરૂપમાં સમ્યક પરિણતિ રૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ એટલે કે બહારમાં ઇરિયા ભાષા વગેરે સમિતિ પાડવામાં આવે, શુભ ભાવ થાય તો તે હટ સહિત હોય છે. કેમ કે ત્યાં શુદ્ધિ તો પ્રગતિ નથી અને મુનિત્વ ઉચિત શુદ્ધિના અભાવમાં શુભ રાગ મુનિત્વ ઉચિત કરે વ્યવહારનો તો પણ તેમાં એને હઠથી એવો રાગ કરવો પડે. અને તેવી શુભ પરિણતિ વ્યવહાર સમિતિ પણ નથી, એને તો વ્યવહાર સમિતિ એવું નામ આપવામાં આવતું. વાતમાં એટલે ક્યારે દીક્ષાની વિધિ પૂરી થયા પછી એ ધ્યાનમાં બેઠે છે. કોઈ પણ સમિતિ આદિ પંચમાવ્રત આદિ નો વ્યવહાર ઉપયોગમાં આવે પેલા એ નિશ્ચિત સીધો ઉપયોગમાં આવે છે. પેલા શું થાય છે, સાતમું ગુણ સ્થાન આવે છે. અને કોઈને સાતમું ગુણ સ્થાન ન આવે ચોથે પાંચમું ગુણ સ્થાને હોત, અને સાતમું ગુણ સ્થાન ન આવે ધ્યાનમાં બેસે અને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગની સાતમા ગુણ સ્થાનની દશા ન થાય અને પછી વ્યવહારના વિકલ્પમાં સમિતિ ગુપ્તિ પંચમાવ્રત વગેરે 28 મૂળ ગુણ પાડે તો એને છઠ્ઠા ગુણ સ્થાનનો વ્યવહાર કહેવામાં આવતો નથી. એ દ્રવ્યલિંગી છે, ભાવલિંગી નથી. ચોથું પાંચમું ગુણ સ્થાન હોય તો પણ દ્રવ્યલિંગી છે, ભાવલિંગી નથી. એટલે પહેલા આવે એ પ્રશ્ન છે અને પહેલા એ આવે તો પછી આમ થાય એમ પ્રશ્ન છે. કેમ કે પ્રત્યેક સમયનો શુદ્ધોપયોગનો જે પુરુષાર્થ પ્રયત્ન જેને અહીંયા કહ્યો છે, પ્રયત્ન એટલે પુરુષાર્થ, જે કાળે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય છે તે કાળનો જે પ્રયત્ન એટલે પુરુષાર્થ છે તે બિલકુલ સ્વાધીન અને સ્વતંત્ર છે. એ પૂર્વના મંદકષાયનો આધાર લઈને ઉપજ્યો છે અથવા પૂર્વના મંદકષાયના ફળમાં આવ્યો છે, સમિતિ ગુપ્તિના વ્યવહારના ફળમાં આવ્યો છે, એમ વસ્તુનું સ્વરૂપ છે. તે કાળે તે આત્માનો અંતરંગમાં લીન થવાનો જે પ્રયત્ન છે એ બિલકુલ સ્વતંત્ર છે, તદ્દન સ્વતંત્ર છે. એમાં આગળ પાછળની પર્યાયની સાથે ખરેખર સંબંધ આવે છે. પર્યાયો તેના અનુરૂપ આવે, અનુકૂળ આવે, એને વ્યવહાર કહેવાય, એને નિમિત્ત કહેવાય, પણ એ બધી કહેવાની વાતો છે. ખરેખર તો તે સમયનો પુરુષાર્થ છે તે ખરેખર એનો કારણકાર છે. બીજું આગળ પાછળનું કોઈ કારણ છે ને આ કાર છે એમ છે. શું કહીએ, પ્રયત્ન એટલે સમિતિવંતને બહિરંગ હિંસા માત્રથી બંધ નથી. જે પોતાના સિદ્ધાત્મ સ્વરૂપના પ્રયત્નથી અંતરંગમાં લીન થયો તેને તે કાળમાં બહારમાં હિંસા થાય તો પણ ખરેખર તેને એ તે હિંસાનો બંધ છે. હિંસાને નિમિત્ત